આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોટામાં હવાઈ જોડાણ ઝડપી અને વ્યાપક વિકાસ તરફ દોરી જાય છે. ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે દેશભરમાં અતિક્રમણ અને ઘૂસણખોરી સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન રાજ્ય સરકાર દ્વારા પ્રોટોકોલનું પાલન કરવામાં નિષ્ફળતા પર નિરાશા વ્યક્ત કરી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે સચોટ મતદાર યાદીઓ લોકશાહીનો પાયો છે. પશ્ચિમ એશિયામાં લશ્કરી સંઘર્ષના આઠમા દિવસે પણ અમેરિકા, ઇઝરાયેલ અને ઇરાને હવાઈ અને ડ્રોન હુમલાઓ ચાલુ રાખ્યા. અને આઈસીસી પુરૂષ T20 ક્રિકેટ વિશ્વકપમાં ભારત આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલ મેચ રમશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આ પ્રદેશમાં હવાઈ જોડાણ ઝડપી અને વ્યાપક વિકાસ તરફ દોરી જાય છે. આજે નવા કોટા બુંદી ગ્રીનફિલ્ડ વિમાની મથકના શિલાન્યાસ સમારોહમાં એક વિડીયો સંદેશમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે 2014 પહેલા ભારતમાં આશરે 70 વિમાની મથક હતા, પરંતુ હવે આ સંખ્યા વધીને 160થી વધુ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે કોટા વિમાની મથક આ પ્રદેશ માટે પ્રગતિના નવા દરવાજા ખોલશે.
कोटा आज कनेक्टिविटी के क्षेत्र में तेजी से चारों तरफ जुड़ रहा है, बढ़ रहा है. अमृत भारत स्टेशन योजना के तहत कोटा के दोनों प्रमुख रेलवे स्टेशनों को आधुनिक सुविधाओं से सुसज्जित किया जा रहा है. बेहतर सड़क और रेल कनेक्टिविटी के कारण यहां नए उद्योग स्थापित हो रहे हैं. विशेष रूप से एग्रो बेस्ड इंडस्ट्री के लिए यह क्षेत्र एक बड़ा केंद्र बनेगा. रेल और सड़क के बाद हवाई कनेक्टिविटी का નયા અધ્યાય કોટા કે વિકાસ કો ઓર ગતિ દેગા. કોટા એરપોર્ટ પૂરે હડોતી ક્ષેત્ર ઓર આસપાસ કે જિલો કે લિયે પ્રગતિ કે નયે અવસર લેકર આયેગા.
આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે કોટા દાયકાઓથી ગ્રીનફિલ્ડ વિમાની મથકની માંગ કરી રહ્યું હતું અને હવે આ સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જણાવ્યું હતું કે તેમની સરકાર ઝડપથી પોતાના વચનો પૂરા કરી રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામમોહન નાયડુએ જણાવ્યું હતું કે વિમાની મથક પ્રોજેક્ટ 2 વર્ષમાં પૂર્ણ થશે. કાર્યક્રમ પહેલા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કોટા બુંદી ગ્રીનફિલ્ડ વિમાની મથકનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં આશરે 33,500 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ આશરે 18,300 કરોડ રૂપિયાના દિલ્હી મેટ્રો પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરશે. શ્રી મોદી દિલ્હી મેટ્રોના 2 નવા કોરિડોરનું ઉદઘાટન કરશે. આમાં આશરે 12.3 કિલોમીટર લાંબા મજલિસ પાર્ક, મૌજપુર, બાબરપુર, પિંક લાઇન કોરિડોર અને આશરે 9.9 કિલોમીટર લાંબા દીપાલી ચોક, મજલિસ પાર્ક, મેજેન્ટા લાઇન કોરિડોરનો સમાવેશ થાય છે. નેપાળના 165 મતવિસ્તારોમાંથી 55 મતવિસ્તારોના પરિણામો જાહેર થયા અને બાકીના મતવિસ્તારોમાં મતગણતરી ચાલુ છે. રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ સિસ્ટમ હેઠળ 76 મતવિસ્તારોમાં આગળ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેપાળના લોકો અને સરકારને ચૂંટણીના સફળ અને શાંતિપૂર્ણ સંચાલન બદલ અભિનંદન પાઠવ્યા હતા. ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે દેશભરમાં અતિક્રમણ અને ઘૂસણખોરી સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. તેમણે ઉત્તરાખંડ સરકારના 4 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે હરિદ્વારમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતા આમ જણાવ્યું હતું. આ પ્રસંગે શ્રી શાહે રાજ્ય માટે 1,100 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો. નાગરિકતા સુધારા કાયદાનો ઉલ્લેખ કરતા શ્રી શાહે કહ્યું કે ધાર્મિક અત્યાચારનો સામનો કરીને ભારત આવેલા લોકોને નાગરિકતા આપવી જોઈએ. તેમણે કહ્યું કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આશરે 200 લોકોને હરિદ્વારમાં નાગરિકતા આપવામાં આવી છે.
મુખ્યમંત્રી જામીજીને એક એક સમસ્યા કો ચૂન ચૂન કર સમાપ્ત કરને કા એક રચનાત્મક અભિગમ લિયા કે કારણ ઉત્તરાખંડ આજ વિકાસ કે રાસ્તે પર દો દુની રાત ચોગુની ગતિ સે આગે બઢ રહા.
કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે આજે જણાવ્યું હતું કે ભારતે કોઈપણ વેપાર કરારમાં હિતધારકોની સંવેદનશીલતા સાથે સમાધાન કર્યું નથી. નવી દિલ્હીમાં રાયસીના સંવાદ 2026ના ત્રીજા અને અંતિમ દિવસે શ્રી ગોયલે જણાવ્યું હતું કે સરકારે તમામ વેપાર કરારોમાં ભારતના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કર્યું છે, જેનાથી વ્યાપક સહયોગના દ્વાર ખુલ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન સિલિગુડીમાં 9મા આંતરરાષ્ટ્રીય સંથાલ આદિવાસી સંમેલનમાં રાજ્ય સરકાર દ્વારા પ્રોટોકોલનું પાલન કરવામાં નિષ્ફળતા પર નિરાશા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ પછી લોકો સાથે વાત કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે પ્રોટોકોલ મુજબ રાષ્ટ્રપતિ જ્યારે રાજ્યની મુલાકાત લે છે ત્યારે મુખ્યમંત્રીએ હાજર રહેવું જરૂરી છે. રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે તેમને જાણવા મળ્યું છે કે આદિવાસી સમુદાયના ઘણા સભ્યોને સંથાલ સંમેલનમાં હાજરી આપતા અટકાવવામાં આવ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને કહ્યું કે મિઝોરમ શાંતિ કરારે રાજ્યમાં લાંબા ગાળાની શાંતિ અને વિકાસ સુનિશ્ચિત કર્યો છે. આજે મિઝોરમ યુનિવર્સિટીના 20મા દીક્ષાંત સમારોહમાં તેમણે કહ્યું કે મિઝોરમ હવે દેશના સૌથી શાંતિપૂર્ણ રાજ્ય તરીકે જોવામાં આવે છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે સચોટ મતદાર યાદીઓ લોકશાહીનો પાયો છે અને મતદાર યાદીઓના ખાસ ઊંડાણપૂર્વકના સુધારાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે લાયક મતદારો તેમના મતદાનના અધિકારથી વંચિત ન રહે. કોચીમાં કેરળ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કર્યા પછી શ્રી જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે રાજ્યભરમાં 30,471 મતદાન મથકો હશે, જેમાં આશરે 5,000 નવા મતદાન મથકો હશે અને તમામ મતદાન મથકો પર વેબકાસ્ટિંગ કરવામાં આવશે. 397 મતદાન મથકોનું સંચાલન સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા કરવામાં આવશે અને 790થી વધુ મોડેલ મતદાન મથકો સ્થાપિત કરવામાં આવશે. પશ્ચિમ એશિયામાં લશ્કરી સંઘર્ષના 8મા દિવસે પણ પરિસ્થિતિ તંગ છે. અમેરિકા, ઇઝરાયલ અને ઇરાને હવાઈ અને ડ્રોન હુમલાઓ ચાલુ રાખ્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને $15 કરોડથી વધુ મૂલ્યના શસ્ત્રોના વેચાણને મંજૂરી આપી છે. આજે વહેલી સવારે ઇરાનની રાજધાની તહેરાન પર હવાઈ હુમલો થયો. એક વીડિયોમાં તહેરાનના મહેરાબાદ વિમાની મથક પર આગની જ્વાળાઓ દેખાઈ. સંયુક્ત રાષ્ટ્રમાં ઇરાનના રાજદૂત અમીર સઈદ ઇરવાનીએ જણાવ્યું હતું કે અમેરિકા અને ઇઝરાયેલી હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં 1,332 લોકો માર્યા ગયા છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું છે કે ઇરાન સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં અને ઇરાને બિનશરતી શરણાગતિ સ્વીકારવી પડશે. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે અમેરિકા અને તેના સાથીઓ ઇરાનને પતનથી બચાવવા માટે શક્ય તેટલું બધું કરશે. આજે સવારે ઇરાને જોર્ડન સ્થિત અમેરિકન ટર્મિનલ હાઈ એલ્ટીટ્યૂડ એરિયા ડિફેન્સ સિસ્ટમના રડાર ઘટકનો નાશ કર્યો હોવાના અહેવાલ છે. ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકીયાને જણાવ્યું હતું કે અમેરિકાને બિનશરતી શરણાગતિ માટેની માંગ એક સ્વપ્ન સમાન છે. તેમણે ગલ્ફ દેશો પર ઇરાનના હુમલાઓ પર દુઃખ વ્યક્ત કર્યું. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને પણ શ્રી પેજેશકીયાન સાથે ફોન પર વાત કરી હતી. આજે દુબઈમાં અચાનક મિસાઇલ હુમલાના અહેવાલો સામે આવ્યા, જ્યારે અબુધાબીમાં જોરદાર વિસ્ફોટો સંભળાયા. આ દરમિયાન સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રીએ પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સાથે મુલાકાત કરી છે. યુક્રેનના ખાર્કિવમાં 5 માળની રહેણાંક ઇમારત પર રશિયન મિસાઇલ હુમલામાં 7 લોકો માર્યા ગયા અને 10 ઘાયલ થયા. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ હુમલાની નિંદા કરી અને આંતરરાષ્ટ્રીય સમુદાયને જવાબ આપવા હાકલ કરી. શ્રી ઝેલેન્સ્કીએ કહ્યું કે ગઈકાલે રાત્રે રશિયાએ યુક્રેનના કીવમાં ઉર્જા ઉત્પાદન કેન્દ્રો અને 7 અન્ય મુખ્ય વિસ્તારોને નિશાન બનાવીને 29 મિસાઇલો અને 480 ડ્રોન છોડ્યા. હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ 19 મિસાઇલો અને 453 ડ્રોનને અટકાવ્યા. આ હુમલાઓએ રેલ માળખાને નુકસાન પહોંચાડ્યું હતું. આઈસીસી પુરૂષ T20 ક્રિકેટ વિશ્વકપમાં ભારત આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલ મેચ રમશે. આ મેચ સાંજે 7 વાગે શરૂ થશે. આવતીકાલે અમદાવાદમાં મેટ્રો ટ્રેન પણ રાત્રે 12:30 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ દરમિયાન ભારતીય રેલવેએ મેચ જોવા અમદાવાદ આવતા લોકો માટે નવી દિલ્હીથી સાબરમતી વચ્ચે એક વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. રેલવેના અધિકારીઓએ જણાવ્યું આજે રાત્રે 12:15 વાગે નવી દિલ્હીથી આ ટ્રેન ઉપડીને આવતીકાલે બપોરે 2 વાગે સાબરમતી પહોંચશે. પાકિસ્તાનની એક આતંકવાદ વિરોધી અદાલતે આજે 9 મે 2023ના રોજ થયેલી હિંસા અને તોડફોડ સંબંધિત કેસમાં તહરીક એ ઇન્સાફ પાર્ટીના 47 નેતાઓને 10 વર્ષની જેલ અને 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઇસ્લામાબાદમાં પૂર્વ પ્રધાનમંત્રી અને પાકિસ્તાન તહરીક એ ઇન્સાફ સ્થાપક ઇમરાન ખાનની ધરપકડ બાદ પીટીઆઈના નેતાઓ અને કાર્યકરોએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો કર્યા હતા. વિરોધીઓના એક જૂથે રાવલપિંડીમાં આર્મી ચીફના મુખ્યાલયમાં તોડફોડ કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોટામાં હવાઈ જોડાણ ઝડપી અને વ્યાપક વિકાસ તરફ દોરી જાય છે. ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે દેશભરમાં અતિક્રમણ અને ઘૂસણખોરી સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પશ્ચિમ બંગાળની મુલાકાત દરમિયાન રાજ્ય સરકાર દ્વારા પ્રોટોકોલનું પાલન કરવામાં નિષ્ફળતા પર નિરાશા વ્યક્ત કરી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે સચોટ મતદાર યાદીઓ લોકશાહીનો પાયો છે. પશ્ચિમ એશિયામાં લશ્કરી સંઘર્ષના આઠમા દિવસે પણ અમેરિકા, ઇઝરાયલ અને ઇરાને હવાઈ અને ડ્રોન હુમલાઓ ચાલુ રાખ્યા. અને આઈસીસી પુરૂષ T20 ક્રિકેટ વિશ્વકપમાં ભારત આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલ મેચ રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.